நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ தவசாஹூனம் ஸ்ரீ விநாயகாய குரு நமோ நானாவித சுகதாம் ஆசமஹித உபதேசகே கரீ மங்களாசார ஜெசிஜின सुहेजिन शासन में आत्मानुशासन श्रुत जाति दुख हारी सुख कारिता की शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपचार नाशी मिथ्या भ्रम वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि उके होत अर्थ भासना जाते मंद बुद्धि उके होत अर्थ भासना आत्मानुशासन ग्रंथ विराजमान छे पहली गाथा मंगलाचरण आपणे करिए जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरदात ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार। अपनी चर्चा आत्मानुशासन ग्रंथ में 9 नंबर की गाथा ऊपर अपनी चर्चा चाली रही है। 9 नंबर की गाथा ऊपर 9 નંબર ની ગાથાનો આપણે હરિગીત પાઠ કરીએ છીએ। આજે આપણે 9 નંબર ની ગાથા પૂર્ણ કરશું અને સમય જશે તો 10 નંબર ની ગાથા આપણે પ્રારંભ કરશું। 9 નંબર ની ગાથામાં શું કહે છે, આપ્તની ઉપાસનાની પ્રેરણા દેતે હે। આપ્તની ઉપાસનાની પ્રેરણા આપે છે। આપણે અર્થ કર્યો હતો, ઘણી બધી ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી। બે લેક્ચર થી આપણે આ ગાથા સંબંધી ચર્ચા કરી રહ્યા છે। થોડી આની જે ટીકા છે મોટી છે એટલે માટે, અને ઘણા બધા ભાવ આમાં ભરેલા છે। આપ્ત થી ઉપાસના થી પ્રેરણા, આપ્ત નો અર્થ આપણે કહ્યો હતો અરિહંત ભગવાન, આપ્ત નો અર્થ આપણે કહ્યો હતો તીર્થંકર પરમાત્મા, સમજાય છે। તો એ આપ્ત ની ઉપાસના ની પ્રેરણા અહીંયા આપે છે। હરિગીત પાઠ કરીએ પછી આપણે ગુજરાતી માંથી ગુજરાતી ગ્રંથ માંથી આપણે આનો સ્વાધ્યાય આપણે પ્રારંભ કરીએ। સર્વ કર્મ ક્ષયસી જો સંભવ વહ સુખ શીઘ્ર સભી ચાહે કર્મ ક્ષય સમ્યક ચારિત સે ચરિત જ્ઞાન સે અવગાહે આગમ શ્રુતિ સે શ્રુતિ આપ્ત સે આપ્ત રહિત સબ દોષો સે આગમ શ્રુતિ સે श्रुति आप्त से आप्त रहित सब दोषों से अतः युक्ति से कर विचार सत्पुरुष सुखद जिन शरण गए। बहुत सरस गाथा छे। आ त्रण बोल आवी गया, आगम श्रुति से श्रुति आप्त से अने आप्त रहित सब दोष से, एनी चर्चा आपणे करवानी छे। मूळ आपणे आमां एक શું કહેવાય, એક ચેનલ આપણે જોઈ હતી આપતી કે સર્વ આખું હવે હું નથી વાંચતી। આપણે ગયા વખતે જે ચર્ચા જ્યાંથી છોડી હતી ત્યાંથી રીડિંગ કરશું। હમણાં સુધીની જે ચર્ચા આવી એ ચર્ચાને પોઈન્ટ વાઇઝ શોર્ટમાં કહું છું, જેથી આપણે પાછી ગાથાની ટીકા સાથે આપણે લિંક મેળવી શકીએ। અહીંયા સૌથી પહેલા વાંચતું આવી કે જે જગતના સર્વ જીવો છે, સર્વ જીવો સુખી થવા ચાહે છે અને વર્તન પણ એવા પ્રકારનું છે કે એની જે સુખની અભિલાષા છે એ અભિલાષા પ્રત્યક્ષપણે દેખાય છે, પરંતુ વાસ્તવિક સુખ ક્યાં છે અને એની પ્રાપ્તિ કેવી રીતના થાય એનો ઉપાય નથી થતો। એનો ઉપાય અહીંયા બતાવે છે કે લોકો એમ સુખી થવા ચાહે છે, કારણ કે સુખ એ મારું સ્વરૂપ છે અને તેથી પરિણતિ પણ હર સમય સુખનો અનુભવ ચાહે છે। પરિણતિ પણ હર સમય જેવો શાંત સ્વભાવ છે, અહીંયા લખ્યું છે કે સ્વભાવ તો અંદરમાં સુખ સ્વરૂપ જ છે, એ જેવો સ્વભાવ છે એની પરિણતિને, જેવો દ્રવ્ય છે એની પર્યાયને પણ એવો જ અનુભવ કરવો છે જેવો દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ કેવો છે? તો કે સુખથી બનેલો છે. જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી. તો કહે છે કે એ સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે? તો સુખની પ્રાપ્તિનો ઉપાય છે સર્વ કર્મનો ક્ષય. હવે કર્મનો જે ક્ષય છે, હવે આમાં આપણે લીધું હતું લાસ્ટ ટાઈમ કર્મના ક્ષયમાં કે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ, સંપૂર્ણ કર્મથી રહિત થવું એ અવ્યાબાદ સુખનું કારણ છે. અને એની પહેલા અનંત સુખની પ્રાપ્તિ થાય છે, એની પહેલા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે, અને એની પહેલા પ્રચુર સુખ, અને એની પહેલા સુખની શરૂઆત. તો જ્યારે સુખની શરૂઆત થાય છે, સુખની પ્રાપ્તિ અંદરમાં થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ત્યારે કર્મનો આંશિક ક્ષય થવાનું ચાલુ થાય છે. સ્વભાવનો અંદરમાં આશ્રય લે છે, સુખ સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લે છે, પરિણતિમાં આંશિક સુખની પ્રાપ્તિ થાય છે, રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, વિતરાગતાની પ્રાપ્તિ થાય છે, અને અને સાથે સાથે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરમેલો જીવ, સાધક જીવ છે એ માર્ગમાં આગળ વધતો જાય છે. તો જે આંશિક સુખની પ્રાપ્તિ થઈ છે એ વૃદ્ધિ પામતા પામતા વધતા 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 એ આગળ આગળ પ્રચુર આનંદ, પૂર્ણ સુખ, અનંત સુખ, અવ્યાબાદ સુખ સુધી પહોંચે છે. તો ક્રમશઃ માર્ગમાં કર્મનો ક્ષય થતો જાય છે, ભાવ કર્મ પણ ઘટતા જાય છે, દ્રવ્ય કર્મ ખપતા જાય છે, અને આગળ પછી નો કર્મ એટલે કે મુનિ દીક્ષા ધારણ કરે છે તો નો કર્મનો સંયોગ પણ છૂટતો જાય છે. એકમાત્ર શરીર સંયોગમાં રહે છે અને એ પણ આગળ પછી છૂટી જાય. તો અહીંયા એટલી સરસ વાત આવી કે સુખી થવું હોય તો સંપૂર્ણ કર્મનો ક્ષય થવો જોઈએ. હવે પછી એના પછીનો ક્રમ શું આવ્યો? સંપૂર્ણ કર્મનો ક્ષય કેવી રીતના થશે? તો કે ચારિત્ર દશા અંગીકાર કરવા. હવે ચારિત્ર આનો આપણે ઘણો વિસ્તાર લાસ્ટ ટાઈમ કર્યો હતો એટલે હું પાછું રિપીટ નથી કરી. ચારિત્ર દશા અંગીકાર કરવાથી સંપૂર્ણ કર્મનો ક્ષય થશે, સુખની પ્રાપ્તિ થશે, દુઃખ ટળશે. હવે પ્રશ્ન છે કે ચારિત્ર દશા કેવી રીતના અંગીકાર થાય? તો એના પછીની વાત આવી હતી કે જ્ઞાન વડે, જ્ઞાન વડે, સમજણ વડે. એટલે માટે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂરકનું ચારિત્ર એ યથાર્થ ચારિત્ર છે, એ સમ્યક ચારિત્ર છે. ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું, અને એ સ્વરૂપમાં ચરે છે તો સુખની પ્રાપ્તિ થાય. એટલે ચારિત્ર દર્શા લીધી, કારણ કે ચારિત્ર ખલુ ધમ્મો, વાસ્તવિક ધર્મ ચારિત્ર જે સ્વરૂપમાં અંદરમાં જી વધારે ઠરતો જાય, વધારે ને વધારે લીન થતો જાય. અરિયન ભગવાન જો સ્વરૂપે ડૂબેલા નમન સુજને ઓ જીવન, સિદ્ધ ભગવાન જો તો પ્રતિ સમય સ્વરૂપમાં ડૂબેલા. તો એની જે ચારિત્રની દશા છે એ ઉગ્ર ચારિત્રની દશા મુનિ અવસ્થામાં પ્રાપ્ત થાય. પરંતુ અહીંયા કહે છે કે એવી દશા આવશે ક્યારે? ક્યારે આપણે આપણા સ્વરૂપમાં ઉગ્રપણે, પ્રચુરપણે, પૂર્ણપણે, સર્વથા આપણા સ્વરૂપમાં ક્યારે આપણે લીન રહી શકશું? તો કે સમ્યક દર્શન અને જ્ઞાન થશે ત્યારે. તો એટલે માટે જ્ઞાનની વાત કહી કે જ્ઞાનની પ્રાપ્તિ જરૂરી છે. કારણ કે આખી વાત આવી હતી કે હે જે અને ઉપાદેયનો નિર્ણય કર્યા વગર, હિત અને અહિતનો નિર્ણય કર્યા વગર, શું સાચું છે, શું ખોટું છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, શું મુખ્ય કરવા યોગ્ય છે અને શું ગૌણ કરવા યોગ્ય છે, આ બધી સમજણ જ્ઞાનમાં થાય, આ બધો નિર્ણય જ્ઞાનમાં થાય. જેને આપણે કહીએ ને કે વિચાર, જેને આપણે કહીએ ને કે વિચાર કર, વિચાર તો પામ, વાંચ્યા પછી, સાંભળ્યા પછી ચિંતન ચાલે છે, વિચાર ચાલે છે, એ જ્ઞાનની દશા છે. તો હવે આગળ આવે છે કે ભાઈ આવી જ્ઞાનની દશા કેવી રીતના પ્રગટ થશે, આવી સમજણ કેવી રીતના આવશે, આવું હિત અહિતનો નિર્ણય કરવાની સક્ષમતા, સામર્થતા કેવી રીતના પ્રગટ થશે? તો કહે છે કે જીનવાણીના અભ્યાસ વડે. લિંક જોજો તમે આખી. તો કે જીનવાણીના અભ્યાસ વડે. જે વાંચી લીધું છે એનો સાર કહું છું, એટલે આપણે વાંચવું નહીં પાછું, ને જ્યાંથી વાંચવાનું છે ત્યાંથી વાંચીના લાથા આપણે પૂરી કરી. તો કે જીવાણીના અભ્યાસ, જીના ગમના અભ્યાસ વડે આપણું જ્ઞાન સાચું થશે. હવે કહે છે કે અચ્છા જીનવાણીનો અભ્યાસ, પણ એ જીનેન્દ્ર ભક્ત એટલે જીનવાણી છે, એમાં જે લખેલું છે, એમાં જે વાત લખી છે, જે ગ્રંથ બનાવ્યા છે, એ ખરેખર કોની વાણી છે? તો કહે છે કે આપની વાણી છે. એ તીર્થંકર પરમાત્માની ઓમ ધ્વનિ છે, એ ઓમ ધ્વનિનો સાર છે. ખ્યાલ આવે છે? જેને ગંધર્વ પરમાત્માએ જીવી અને એ ઓમ ધ્વનિને ગંધર્વ પરમાત્માએ જીવીને પોતાના જ્ઞાનમાં દ્વાદશાંગની રચના કરી અને પછી ઉપદેશ દ્વારા આચાર્ય પરમેશ્વરી ઉપાધ્યાય પરમેશ્વરીને જ્ઞાન આપ્યું. આચાર્ય ઉપાધ્યાય પરમેશ્વરીએ અંદરમાં સ્વરૂપથી સ્વરૂપમાં લીન થઈને વાતને પ્રમાણ કરી અને પછી એને લિપિબદ્ધ કરી. આ આખો ક્રમ છે. આવી રીતે પોઈન્ટ ચારમાં આવે છે તો એ ક્રમ દ્વારા શું કહે છે કે સુખની પ્રાપ્તિ ચાહે છે અને એની માટે કર્મનો ક્ષય કરવો પડશે, એની માટે ચારિત્ર દશા અંગીકાર કરવી પડશે, એની માટે જ્ઞાન અને જ્ઞાન મળશે જીનવાણીમાંથી, અને જીનવાણી છે જીનેન્દ્ર ભગવાનની વાણી, અને જીનેન્દ્ર ભગવાન એટલે આપણા આપ્ત પુરુષ, આપણા ધર્મ પિતા. જીનેન્દ્ર ભગવાન એટલે સમોસરના બિરાજમાન ઉત્તમ ઉત્તમ મંગલ ચરણ રૂપ અરિયંત ભગવાન, લાખો કરોડો લાખો એટલે શું કહેવાય, સો સો ઇન્દ્રોની હાજરીમાં સભામાં બેઠેલા લાખો જીવોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને શરમાવે છે, તને ભગવાન કહીને બોલાવે છે. તો એની જે વાણી, એવો જે ઓમકાર નાદ, એવું જે સર્વાંગથી ઓમ ધ્વનિ છૂટે છે, એ આપની ઓમ ધ્વનિ છે, એ હિતોપદેશી પરમાત્મા છે, એ વિતરાગી છે, એ સર્વજ્ઞ છે અને સમસ્ત દોષથી રહિત છે, નિર્દોષ છે, અપ્રભાવિત છે, નિરપેક્ષ છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સુખ, અનંત વીર્યના ધારી છે, અનંત જ્ઞાન, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય એવી નવ કેવળ લબ્ધિના ધારી છે. તેરમાં ગુણસ્થાનમાં બિરાજમાન છે, પરમ ઔદારિક શરીર છે, વાણી છે, વિહાર છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને મહાવીર ભગવાને 30 વર્ષ લગાતાર કન્ટિન્યુઅસલી 30 વર્ષ દિવસમાં 7 સાડા 7 કલાક એવરી ડે 7 કલાક અને 13 મિનિટ એવરી ડે 3 ટાઈમ મિનિમમ, અને અગર ચોથી વાર ઓમ ધ્વનિ છૂટે તો 9 કલાક અને 23 મિનિટ 9 કલાક અને 23 મિનિટ અધરવાઇઝ 7 કલાક અને 13 મિનિટ 7 કલાક દિવ્ય ધ્વનિ છૂટે છે. ખ્યાલ આવે છે? આપણને 1 કલાક આપણો ઉપયોગમાં 1 કલાકમાં પણ આપણો ઉપયોગ આમથી આમ થઈ જાય, અને કદાચ 1 કલાકથી વધારે 5 મિનિટ થઈ જાય તો આકુરતા થઈ જાય. આ તો એક સામાન્ય વાત કરું છું. અને ત્યાં સમોસણમાં બેસેલા જીવો, સિવિયન્સ ગતિના જીવો, મનુષ્ય ગતિના જીવો, દેહ ગતિના જીવો, આર્ધિકા માતાઓ, શુલ્લિકા, શ્રાવક, શ્રાવિકા, એલક, સમજાય છે, મુનિરાજો, ચારે પ્રકારના દેવો દેવીઓ, અરે અનગિનત લોકો બેસીને, જીવો બેસીને ત્યાં ઓમ ધ્વનિ સાંભળે છે. તો હવે આપની વાણી છૂટી, ગંધર્વ પરમાત્માએ જીવી, દ્વાદશાંગની રચના થઈ, એ વાણી આગળ આચાર્ય પરંપરામાં પહોંચાડી, આચાર્ય દેવે અંદરમાં અનુભવ કરીને વાતને પ્રમાણ કરી, પ્રમાણ કરીને એ વાત લિપિબદ્ધ કરી, એ જીનવાણી શાસ્ત્ર આપણી પાસે આવ્યા, આપણે એ શાસ્ત્રનું અધ્યયન કર્યું, એ શાસ્ત્રના રહસ્ય ખોલવા વાળા ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળ્યા, આપણા જ્ઞાનમાં નિર્ણય થયો કે હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, હું કેવો છું, કેવડો છું, મારી શું સામર્થ્ય છે, 7 તત્વનું સ્વરૂપ, 6 દ્રવ્યનું સ્વરૂપ, અનેક સિદ્ધાંતોનું સ્વરૂપ જીવાણીમાં આવ્યું, આપણું આપણે જ્ઞાન કર્યું, સમજણ કરી, અને હે જે ઉપાધિનો નિર્ણય કરીને આપણે અંદરમાં આત્મસાત કરી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ, ચારિત્ર દશા ઉગ્ર ઉગ્ર આગળ વધતી જાય, કર્મનો ક્ષય થતો જાય, લીનતા વધતી જાય, વિતરાગતા વધતી જાય, કર્મનો ક્ષય થતો જાય, ગુણસ્થાન વધતું જાય, કર્મનો ક્ષય થતો જાય, આનંદ વધતો જાય, કર્મનો ક્ષય થતો જાય, ક્ષય થતો જાય, ક્ષય થતો જાય, ક્ષય થતો જાય, અને એક સમય આવે કે પૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય અને જીવ પૂર્ણ સુખી થઈ જાય. આ ક્રમ અહિયાં આખો બતાવ્યો છે. એટલે આપની ઉપાસના કરો કે આત્માની ઉપાસના કરો, એક જ વાત. આપની ઉપાસનામાં આત્માની ઉપાસના છે અને આત્માની ઉપાસનામાં આપની ઉપાસના છે, અને આપની ઉપાસનામાં ગુરુની ઉપાસના છે, જીવાણીની ઉપાસના છે અને જ્ઞાની પુરુષોની પણ ઉપાસના છે. તો આ રીતે આખી આ ગાથા છે. આ ગાથા એટલી બધી સરસ આવી કે ખરેખર આપણને સમજાયું કે ચારિત્રની દશા જ્ઞાન પૂર્વક આવશે, શ્રદ્ધાન પૂર્વક આવશે, સમજણ પૂર્વક આવશે, સ્વરૂપમાં લીન થવું એ બહુ ઉત્કૃષ્ટ દશા છે. બધેથી ઉપયોગ ખસીને અંદરમાં સ્વરૂપમાં લીન થવું, અંદરમાં સ્વરૂપમાં એકાગ્ર થવું, સ્વરૂપમાં નિશ્ચલપણે સ્થિર થવું. બહાર ઉત્સર્ગ આવી રહ્યા છે, પરિચય આવી રહ્યા છે, દેહ પરિવર્તન થઈ રહ્યું છે, જે પણ થઈ રહ્યું છે, ખ્યાલ આવે છે? તો એ સમસ્ત જે સ્વરૂપમાં અંદરમાં લીન થવાની જે વાત છે, સ્વરૂપમાં લીન થવાની જે વાત છે, સ્વરૂપમાં લીન થવાની જે વાત છે, ઉત્કૃષ્ટ વાત છે. તે જ્ઞાન વડે, દર્શન વડે, શ્રદ્ધાન વડે એ દશા આવશે. કારણ કે જો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આંશિક ચારિત્ર દશા આવે, એ ચારિત્ર દશા આગળ વૃદ્ધિ પામે છે મુનિ અવસ્થા, પણ ક્યારે વૃદ્ધિ પામે છે? સમ્યક દર્શન જ્ઞાન વગર નહીં. સ્વરૂપમાં લીન થવું એ સમ્યક દર્શન જ્ઞાન વગર પોસિબલ નથી. ક્યાં લીન થશો? અગર અંદરમાં અહમ પોતામાં પોતાનું નહીં સ્થપાય તો લીનતા ઉપયોગની સ્થિરતા કેવી રીતના થશે? એકત્વ અંદરમાં નહીં હોય, પોતાનું પોતામાં એકત્વ અંદરમાં સ્થાપિત નહીં કર્યું હોય તો લીનતા કેવી રીતના થશે? સ્થિરતા ઉપયોગની કેવી રીતના રહે? આપણને મોબાઈલમાં એકત્વ છે ને, મોબાઈલમાં એકત્વ છે કે આ મારો મોબાઈલ છે, ખ્યાલ આવે છે? એ મોબાઈલનું જ્ઞાન છે. તો મોબાઈલમાં ઉપયોગની લીનતા, તો જ્યાં એકત્વ અને જ્ઞાન હોય ત્યાં લીનતા હોય. આજ સુધી પરમાં એકત્વ કર્યું છે તો પરમાં લીનતા છે, સ્વમાં એકત્વ કરશે તો સ્વમાં લીનતા છે. એકત્વ, જ્ઞાન અને લીનતા એ મોક્ષ માર્ગ. તો આ રીતે આખી વાત છે. ચલો આપણે આગળ વધીએ છે. હવે આપણે અહીંયા જે લાસ્ટ વાંચ્યું હતું, આગમ ફ્રન્ટ, જો પેજ નંબર 9 પર છે મારી પાસે જે આત્માનું શાસન ગ્રંથ છે, એ ગ્રંથમાં પેજ નંબર 9 પર વચ્ચે છે. શું કહે છે કે આગમના અભ્યાસ વિના, આપણે વાત કરી ને, આપણે આખા ક્રમની વાત કરી લીધી, હવે રીડિંગ કરીશું. આગમના અભ્યાસ વિના કે તેવા તથારૂપ દશા પ્રાપ્ત પરમ પુરુષના પ્રત્યક્ષ જોગ વિના, જ્ઞાનીઓના સમાગમ વિના, દેશના લબ્ધિ પ્રાપ્ત કર્યા વિના, જ્ઞાનીઓનો સમ્યક ઉપદેશ બોધ પ્રાપ્ત કર્યા વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી, નહીં થાય. અને એ પણ અંદર રૂચિ હશે, પોતાનું ઉપાદાન જાગૃત થયું હશે તો સામે એવા નિમિત્ત મળશે, એ નિમિત્તમાં મહિમા, નિમિત્તની મહિમા આવશે, જ્ઞાનીઓનું સમાગમ ગમશે, વાણી સાંભળવી ગમશે, સ્વાધ્યાય કરવો ગમશે, અંદરનું ઉપાદાન, અંદરની ભવિષ્યતા, યોગ્યતા અંદરમાં તૈયાર થઈ હશે. તો કહે છે આગમ પ્રાણ સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક વિના હોય નહીં. સમ્યક અર્થનું પ્રકાશન હોવું જોઈએ. આગમ એટલે કોઈ પણ રૂપ ઉપાડી લો, સમજાય છે? રિલિજિયસના નામે તો એમ નહીં ચાલે. કોઈ પણ ગ્રંથ લઈ લો, કોઈ પણ બુક લઈ લો, સમજાય છે? નિર્ણય કરવો પડશે કે આગમ કોને કહેવાય, એમાં કઈ વાત હોય, કેવી વાત હોય, એ વાત કેવા પ્રકારની હોય, એ સત્ય વાત હોવી જોઈએ. ખ્યાલ આવે છે? સમ્યક અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક ભગવાન આપશે. એ સત્ય વાત ક્યાંથી આવશે? એ સત્ય આગમ આપણી સામે છે એનો નિર્ણય કેવી રીતના થશે કે એ આપની ઓમ ધ્વનિ માંથી આવેલી વાત છે. ખ્યાલ આવે છે? તે આપની જે ઓમ ધ્વનિ છે એ મૂળ આગમ ના કરતા છે. એ ઓમ ધ્વનિ સાંભળીને ગંધર્વ પરમાત્મા આદિ આચાર્ય આદિ આગમની રચના અનુભવ પૂર્વક કરે જેઓ સર્વ. હવે અહીંયાથી આપણે વાંચવાનું બાકી હતું, વાંચી લઈએ. જેઓ સર્વ દોષથી રહિત કેવળ નિર્દોષ. કોણ આપ્ત? અરે આપ્ત કેવા છે એ વાત કરે. સમજાય છે કે આપ્ત કેવા છે? તો આપ્ત છે સર્વ દોષથી રહિત. કારણ દોષ સહિત આપ્ત પણ હોઈ શકે નહીં. મારી પાસે અહીંયા રત્નશ્રી શાવકાચાર્યજી છે, એમાં 18 પ્રકારના દોષ કીધા છે. આપ્તના 18 પ્રકારના દોષોથી રહિત આપ્ત છે એમ કીધું છે. તો જો 18 પ્રકારના દોષ ખાલી હું સિમ્પલ વાંચી જાઉં છું, તમને ખ્યાલ આવે આ બધા દોષો આપણામાં છે. આપણા બધા દોષથી ભરેલા છે, પરિણતિમાં, સ્વભાવમાં નહીં. આપણા શુદ્ધ સ્વભાવમાં કોઈ દોષ નથી, પરંતુ આપણી પરિણતિમાં 18 દોષ છે. જોજો, ખ્યાલ આવે છે? આપણી પરિણતિમાં હું તો દોષ અનંત નું ભાજન છું. અનંત હે પ્રભુ, હે પ્રભુ દીના નાથ દયા, હું તો દોષ અનંત નું ભાજન છું. તો હું તો અનંત દોષ નું ભાજન છું. તો શુધા ભૂખ, દર 2-3 કલાકે ભૂખ લાગે છે ને, ભૂખ શુધા શુધા. પીપાસા અર્થાત તૃષા. ખાલી સિમ્પલ વાંચ્યું છું કયા કયા દોષ થી આપત રહિત છે. શુધા તૃષા જરા જરા, જન્મ જરા મૃત્યુ વિનાશ નાય જલમ નિર્વ પામીતી સ્વાહા. જરા જરા એટલે વૃદ્ધ અવસ્થા. તમે નોટ ડાઉન કરી શકો, આ બધા નાના નાના ટોપિક છે. આપણને ખ્યાલ હોવા જોઈએ કે ભગવાન આપ્ત અર્યંત ભગવાન કેવા દોષોથી રહિત છે. તો શુધા તૃષા જરા આતંક, આતંક સમજાય છે? આતંક નો અર્થ અહીંયા કહ્યો છે આ રત્નચંદ શાવકાચાર્યમાં. 6 નંબરની ભાષા છે. 6 નંબર આતંક અર્થાત શરીર સંબંધી રોગ. આતંક, આતંક એટલે અહીંયા આતંકવાદ નહીં, આતંકવાદ નહીં, આતંક એટલે શરીરમાં થતા રોગ. તો એનાથી પણ શરીર છે, 5 ઇન્દ્રિય થી બનેલું શરીર છે, પરંતુ રોગ નથી, તૃષા નથી, શુદ્ધા નથી, વૃદ્ધ અવસ્થા નથી, બુરાપો નથી. આપણને કલ્પના નથી થતી કે બુરાપામાં પરાધીનતાનું કેટલું દુઃખ છે. પણ સમજાય છે? ચલો, એ મારો વિષય નથી હમણાં, ક્યારેક લેશું. જન્મ સમજાય છે? જન્મથી રહી છે, મૃત્યુથી રહી છે. ભય, ભય 7 પ્રકારના ભય આપણે લીધા હતા મંદિરમાં જયારે સ્વાધ્યાય વચ્ચે ચાલુ થયો હતો, ત્યારે 7 પ્રકારના ભય લીધા હતા. આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અભુક્તિ ભય, અરક્ષા ભય. આ બધા ભય થી રહિત છે ભગવાન. સમજાય છે? ગર્વ, ગર્વ એટલે અભિમાન થી રહિત. આપણને નાની નાની વાતમાં અભિમાન થઈ જાય, ઘમંડ થઈ જાય, ઘમંડ. સમજાય છે? કાયાનું ઘમંડ, જ્ઞાનનું ઘમંડ, પૈસાનું ઘમંડ, ઘરનું ઘમંડ, ઉદયનું ઘમંડ, એ ઘમંડ થી રહિત છે. પછી કહે છે ઘમંડ એટલે મદ, મદ થી રહિત છે. મદ છે ને, 8 પ્રકારના મદ ની ચર્ચા પણ આ ગાથામાં હવે આગળ આવશે. સમજાય છે? રાગ થી રહી છે, દ્વેષ થી રહી છે, વિતરાગી છે ને. આ આપની મહિમા કરે છે, જે આપની વાણી સામીને આગમની રચના થાય છે. આગમ દ્વારા આપણને જ્ઞાન થાય છે, જ્ઞાન દ્વારા ચારિત્ર આવે છે, ચારિત્ર દશા દ્વારા કર્મનાશ થાય છે, કર્મનાશ થાય છે તો સુખની પ્રાપ્તિ થાય છે. લિંક યાદ રાખજો આ ગાથાની, આ રીતે આપી લિંક. સમજાય છે? તો રાગ દ્વેષ થી રહી છે, મોહ થી રહી છે. પછી શું કહે છે? ચિંતા, ચિંતા, ચિંતા થાય ને આપણને, ચિંતા કેટલી બધી ચિંતાઓ આપણને સતાવતી હોય, ચિંતાઓથી આપણે દુઃખી હોઈએ, તો ચિંતા, ચિંતાથી રહીશ છે ભગવાન. ઓહો, એટલે ભગવાનની એટલી મહિમા છે. ઓહો, આપ કાર્ય પરમાત્મા છે. આપ અમારા જેવા, અમારા અને આપના સ્વભાવમાં કોઈ અંતર નથી, પરંતુ આપની પ્રણતિ જુઓ, આપની દશા, આપનું જ્ઞાન, આપની હરેક ગુણની શુદ્ધ નિર્મલ પર્યાય. ઓહો હો પ્રભુ, આપ 3 લોકના નાથ છો, આપ અમારા ધર્મ પિતા છો, સમજાય છે? તો ચિંતાથી રહીશું, આખા લોકને જાણે છે, અલોકને જાણે છે તો ચિંતા નથી. સમજાય છે? જ્ઞાનમાં આખું લોક અલોક જણાય છે. આપણને બહાર ની ચાર વસ્તુ જણાય તો આપણને ચિંતા કેમ? કારણ કે હરેક વસ્તુમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ સ્થાપિત છે. એટલે એના કલમને જોઈને ચિંતા, આ આમ નહીં થાય તો, આ બાળક ભણશે નહીં તો, આ બરાબર કમાશે નહીં તો, આ પગ પર ઉભો થશે નહીં તો, આ શરીર સ્વસ્થ નહીં થાય તો, આ રોગ નહીં જાય તો, આમ નહીં થાય તો, પૈસા નહીં આવે તો, કમાણી નહીં થાય તો, ધંધો નહીં ચાલે તો, ઘર નહીં ચાલે તો, આ નહીં માને તો, આ નહીં આવે તો, આ નહીં ઉઠે તો, આ નહીં બેસે તો, અનેક પ્રકારની ચિંતા. પરના લક્ષી જીવ નિરંતર ચિંતામાં રહે, દુઃખી રહે છે, આકુલિત રહે. રતિ રતિ આહા, સમજાય છે? રતિ અરતિ, રતિ એટલે ગમો, ગમાનો ભાવ. રતિ રતિ અરતિ, સમજાય છે? નિદ્રા નિદ્રા નિદ્રા, પછી શું કહે છે કે નિદ્રા નિદ્રા એટલે ઊંઘ. 8-10 કલાકની ઊંઘ તો જોઈએ જ. તે બધા ભાવથી રહી છે, દોષથી રહી છે, આશ્ચર્યથી રહી છે, વિસ્મય વિસ્મય. લોકાલોક જલક તે જિસમે એતા પ્રભુ કા કેવલ જાન. બોલો, આખું લોકાલોક જલકે છે, વિસ્મય નથી થતો, આશ્ચર્ય નથી થતું. હા, 2 વર્ષથી શું ચાલી રહ્યું છે, આશ્ચર્ય થાય છે. આમ જોઈને આપણે બહારની પરિસ્થિતિ જોઈને આશ્ચર્ય પામે, કોઈ જીવના પરિણામ જોઈને આશ્ચર્ય થાય, સમજાય? શરીરની કોઈ અવસ્થા જોઈને આશ્ચર્ય થાય, કોઈના સાતા અસાતાના ઉદયોના ફેરફાર જોઈને આશ્ચર્ય થાય. કોઈનો સાતાનો ઉદય હોય ને એકદમ અસાતાનો આવી જાય, અસાતાનો ઉદય ને સાતાનો આવી જાય, સમજાય છે? તે આશ્ચર્ય, તે એવું એવું વિસ્મય નથી હોતું. પછી શોક, સમજાય છે? વિષાદ, વિષાદ કહેવાય, વિષાદ. શોક એટલે દુઃખ, શોક, સમજાય? શોક નો ભાવ, આર્થ ધ્યાન નો ભાવ, એવો ભાવ નથી હોતો. અને સ્વેદ એટલે કે પસીનો નથી હોતો. સમજાય? શરીર છે, પરમોદારી શરીર છે. આપણે તો શું કહીએ, ગરમી હોય તો પસીનો થાય, ઠંડી હોય તો ઠંડી લાગે, તો આવા પ્રકારના સંપૂર્ણ દોષોથી રહી. અમારી પાસે છે ને ગ્રંથ છે, સામે મેં તમને કીધું ને, આ રત્નકંઠ સાવકાચાર્ય ગ્રંથ છે. કેટલો અદભુત શરણાયોગ પ્રધાન ગ્રંથ છે. અને આમાં 6 નંબરના ગાથામાં, 6th ગાથામાં આ દોષનું વર્ણન આવ્યું છે. તો 18 દોષોથી રહી છે. તો આપણી કોઈ પણ માન્યતા ખોટી હોય ભગવાન સંબંધી, સમજાય છે? કૌલાર કરે છે, ભગવાનને ઉપસર્ગ થયો, ખ્યાલ છે? સ્ત્રી પર્યાયમાં કેવળ જ્ઞાન થયું, સમજાય છે? આહાર લીધો, રોગ થયો, ભગવાનને રોગ થાય, ભગવાન આહાર લે અને ભગવાન દવા લે, ભગવાન પર ઉપસર્ગ થાય, સમજાય છે? તો આ શું ભગવાનનું સ્વરૂપ છે? જ્યાં સુધી આપ, એટલે આપની ઉપાસનાની અહીંયા વાત કહી છે આ ગાથામાં, કે જ્યાં સુધી આપની ઉપાસના નહીં કરે, આપની ઉપાસના એટલે એની પહેચાન. ભગવાનનું પાછું સ્વરૂપ શું છે? ભગવાનને કરતા માનશે, સમજાય? બ્રહ્મ વિષ્ણુ મહેશ વિશ્વના કરતા છે, રક્ષણહાર છે, પાલનહાર છે, નષ્ટ કરનાર છે. અરે, ભગવાનને કરતા માને, ભગવાન મોક્ષમાં લઈ જશે, ભગવાન મોક્ષ આપશે, ભગવાન આમ કરે છે, ભગવાન આમ કરે છે, ભગવાને સારું કહ્યું, ભગવાને ખરાબ કહ્યું, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થશે, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કાંઈ નથી થતું, ભગવાનની ઈચ્છા વિરુદ્ધ એક પાંદડું નથી હલતું. આપણે કેટલી વાર વાત કરે છે દુનિયામાં, વાત એમ ચાલે ને કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું નથી હલતું. અને આપણે કહેશું, આપણે શું કહેશું કે અનંત ભગવાન આવી જાય, અનંત સિદ્ધ આવી જાય, તીર્થંકરો આવી જાય, એક પાંદડું હલાવી નથી શકતું. આખા લોકાલોકને જાણે છે પણ કરી શકવામાં સમર્થ નથી, કરતા નથી, ફેરફાર કરતા નથી, હરતા કરતા નથી. અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત દર્શનના દારી છે. અંદરમાં અતિન્દ્રિય આનંદના ભોગ ભોગવે છે, ભોગ ઉપભોગ. અંદરમાં અનંત સુખ પ્રતિ સમય ભોગવે છે. અને એ જ્ઞાન ખીલ્યું છે જે લોકાલોક ગણાય છે. લોકાલોકને તન્મયતાથી નથી જાણતા, સ્વરૂપને તન્મયતાથી જાણે છે. તન્મય કે સ્વરૂપમાં તન્મય છે, આ ભગવાનની વાત, આપની વાત છે, એમના ઉપાસનાની વાત છે, કે એમના સાચા સ્વરૂપને સમજીને અંદરમાં નિશન થવાની વાત છે. કે જેવું ભગવાનના ધ્યાનમાં ગણાયું છે, જે દ્રવ્યનું જે સમય જે રીતનું જે પ્રણમન થવાનું છે, ક્રમબદ્ધનો સ્વીકાર આપના કેવળ જ્ઞાનના માધ્યમથી કરીએ છીએ. એટલે આપની ઉપાસનાની વાત આવી અને કીધું કે સર્વ દોષથી રહીત કેવળ નિર્દોષ, કારણ કે દોષ સહિત આપપણું હોય નહીં.
તે દોષો મુખ્ય તો રાગ દ્વેષ અજ્ઞાન આદિ છે. વાત આવી, વાત કરી આવી ને, અજ્ઞાન, મિથ્યાત્વ, રાગ દ્વેષ, રતિ, શોક, ભય, આ બધા કસાય થી, ખાવા પીવાના વિકલ્પ થી, સમજાય છે, આ બધા કસાય ભાવ થી ભગવાન રહિત છે. રાગ દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો આત્મપણાના પ્રગટ ઘાતક છે. જ્યાં સુધી રાગ દ્વેષ નો દસમા ગુણસ્થાન સુધી સૂક્ષ્મ સંજલન લોભ નો પણ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી પૂર્ણ વિતરાગી નહીં થાય, ને વિતરાગી નહીં થાય તો સર્વજ્ઞ નહીં થાય, સર્વજ્ઞ નહીં થાય તો આત્મપણું નહીં હોય. પૂર્ણ ઘાતક છે. અરિયંત પરમાત્મા બનવા, વિતરાગી બનવામાં રાગ દ્વેષ ના ભાવ પૂર્ણ ઘાતક છે. અને સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરવા માટે રાગ દ્વેષ નું એકત્વ ઘાતક છે, ઘાત કરે છે રાગ દ્વેષ નું એકત્વ. સમજાય છે, સમ્યક દર્શન ને ઘાતે છે. બુદ્ધિપૂર્વક નો રાગ શ્રેણીમાં આરૂઢ થવા માટે ઘાતક છે. અબુદ્ધિપૂર્વક નો રાગ પૂર્ણ વિતરાગતા પ્રગટ કરવા માટે ઘાતક. ત્રણ વાત કીધી. કઈ ત્રણ વાત કીધી? કે જે રાગ દ્વેષ અને શરીર અને પરદ્રવ્યમાં જે એકત્વપણું છે સમ્યક દર્શનમાં ઘાતક. પછી સમ્યક દર્શન થયા પછી બુદ્ધિપૂર્વકનો રાગ જે બહારમાં લખવાનો, વાંચવાનો, ઉપદેશ આપવાનો, વિહાર કરવાનો, આહાર લેવાનો, 28 મૂળગુણ પાલન કરવાનો જે બુદ્ધિપૂર્વકનો રાગ છે એ શ્રેણી ચડવા માટે ઘાતક છે. અને અહીંયા શું કહે છે કે જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એ પૂર્ણ વિતરાગ થવા માટે ઘાતક છે. પૂર્ણ વિતરાગ નહીં થાય તો સર્વજ્ઞપણું નહીં આવે, સર્વજ્ઞપણું નહીં આવે તો પછી આપ્ત નહીં કહેવાય. એટલે આપ્તપણામાં બધા દોષ, અજ્ઞાન, રાગ દ્વેષ ના ભાવ એ ઘાતક. તારે આપ્ત થવું છે, તારે પૂજ્ય થવું છે, તારે કાર્ય પરમાત્મા થવું છે, ત્યારે પર્યાના સુખની પ્રાપ્તિ કરવી છે, રાગ દ્વેષ ના ભાવ ને પોતાનું માનવાનું શરૂ કરવું. જેવું સ્વરૂપ છે અંદરમાં એવું સ્વરૂપ અંદરમાં સ્વીકારવું પડશે, કબૂલવું પડશે. એ સ્વરૂપમાં અહમ એકત્વ અંદરમાં સ્થાપવું પડશે, એકત્વ અંદરમાં ચોંટાડી દેવો પડશે કે હું જાય છું, હું આત્મા છું, હું અકર્તા જાતા દ્રષ્ટા સ્વભાવી છું. આ દેહ થી, સંયોગ થી અને રાગ દ્વેષ ના પરિણામ થી હું અત્યંત અત્યંત ભિન્ન તત્વ છું. તે રીતે ઘાતક છે. સદવિચાર કરવા વાળા મુમુક્ષુઓને અને સાચો વિચાર કરવા વાળા મુમુક્ષુઓને સમ્યક વિચારે કરી સર્વ સુખ ના અનન્ય હેતુભૂત આ સુખની જાતે સુખની પ્રાપ્તિ કરો, દુઃખ થી વૈરિત થાઓ, સંસાર થી ડરો અને એવી સુખની પ્રાપ્તિના જે ઈચ્છુક છે એ જીવોને આપ્ત પુરુષોનો અવિચ્છિન્ન આશ્રય સદૈવ કર્તવ્ય છે. શું ભાષા છે જો, સદૈવ કર્તવ્ય છે. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ 6 આવશ્યક છે. એમાં આપ્તની ઉપાસના, રોજ ભગવાનના દર્શન છે. હમણાં એવી સિચ્યુએશન છે કે આપણે કદાચ ન જઈ શકીએ તો એટલીસ્ટ એમનું સ્મરણ છે, એમની મુદ્રાનું સ્મરણ છે, એમના સ્વરૂપનું સ્મરણ છે, એમના અંતરંગ બહિરંગ સ્વરૂપની મહિમા છે, એના ઉપર વિચારણા છે, નિર્ણય છે, વિશ્વાસ છે, અગાઢ વિશ્વાસ છે. મસ્તક કપાઈ જાય તો બીજે ક્યાંય ઝૂકે નહીં એવી જડતા છે, નિશંકતા છે, અમૂળતા છે, અમૂળ દ્રષ્ટિ છે. તેવા જીવે ખરેખર એનું સદૈવ કર્તવ્ય છે કે આપની ઉપાસના કરી લે. આપણા ચિત્તમાં, ભાવમાં, મનમાં, ઉપયોગમાં, પરિણામમાં નિરંતર દેહશાસ્ત્ર ગુરુ સદૈવ પરણતીને વસવે થઈ, એટલે કે વસવા જોઈએ. મમ પરણતીને આદર્શ રહો, જે પૂજાની લાઈન છે, શ્રી દેવ શાસ્ત્ર ગુરુવર સદૈવ મમ પરિણતીને આદર્શ રહો. એટલી સરસ લાઈન, શ્રી દેવ શાસ્ત્ર ગુરુ સદૈવ, સદૈવ આવ્યું ને, સદૈવ મમ, સદા સદા હર સમય, પાપના ઉદયમાં, પુણ્યના ઉદયમાં, પાપના પરિણામ, પુણ્યના પરિણામ, ઓદૈક ભાવની વિચિત્રતા, મન વચન કાયની પ્રક્રિયા, પ્રવૃત્તિની બધાની વચ્ચે આપની ઉપાસના, સદૈવ મમ પરિણતિ ને આદર્શ રહો. સમજાય છે? બાળક 8 કલાક માટે સ્કૂલમાં જાય છે. હમણાં તો સ્કૂલ બંધ છે, પરંતુ જયારે જતા હતા ત્યારે 8 કલાક, 5 કલાક, 4 કલાક બે કલાક માટે પણ સ્કૂલ માં જાય, પણ સદૈવ સદૈવ માતાના મનના ઉપયોગમાં પાછળ ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ એ બાળકનું સ્મરણ રહ્યા કરે છે. એવી રીતના દેવ શાસ્ત્ર ગુરુ સદૈવ મમ પરી નથી આદર્શ રહેવા, દેવ શાસ્ત્ર ગુરુ વર સદૈવ મમ પરથી આદર્શ રહો. સદૈવ કર્તવ્ય છે અવિનાશી સુખરૂપી ઉત્કૃષ્ટ લક્ષ્મીઓ નિદાન માત્ર એક ભગવાન આપશે. કોણ આપશે? આપણને માર્ગ કોણ બતાવશે? અવિનાશી સુખની પ્રાપ્તિ કરવાનો માર્ગ આ લોકમાં કોણ બતાવનાર? સમજાય છે? એટલે તો કહીએ છીએ ને કે અરિહંત મારા પિતા, જીનવાની મારી માતા, મારા બંધુ અરિહંત થાવું સહેજ સહજ સહજ છે, સરળ છે. જીની સાથે તારો કર્મ સ્વભાવે નો મર્મ મારા બંધુ ધર્મ સમજવો સરળ છે. કેવી રીતના સરળ થઈ ગયો? આવા ઊંડા આવશે તેવી પંચમ કાળ માં ધર્મ સમજવો, ધર્મ નો માર્ગ સમજવો, ધર્મ ની પ્રાપ્તિ નો ઉપાય અને વિધિ વિધાન પ્રયોગ સમજવો. આ કાળ માં સરળ કેમ થઈ ગયું? કારણ કે આ કાળ માં આપણને સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા, આપ્ત મળ્યા, અરિહંત ભગવાન મહાવીર ભગવાન ની શાસન સારી રીતે આજે 2600 વર્ષ પહેલા મહાવીર ભગવાન મોક્ષ ગયા. પરંતુ સદૈવ ઓહો પરંપરા બધા ગુરુઓ જ્ઞાનીઓ આચાર્યો ઉપાધ્યાયોના પરિણતિમાં આપ્ત આદર્શ રહ્યા, એમની વાણી આદર્શ રહી, એમને બતાવેલા સિદ્ધાંત આદર્શ રહ્યા, એમને બતાવેલું વસ્તુનું સ્વરૂપ, વિશ્વનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, સ્વતંત્રતાનું સ્વરૂપ બતાવ્યું એ આદર્શ રહ્યું. એટલે આ પરંપરા ચાલતી આવી છે. આનું મૂળ કારણ આપ્ત છે. એટલે આપ્તને સ્થાપિત કર્યા અને આપ્તની ઉપાસનાની પ્રેરણા વાતામાં આવતી કે આપ્તની અગર વાણી, આપ્તને અગર કેવળ જ્ઞાન ન થયું તો લોકાલોક ન જાણે, પૂર્ણ વિતરાગી ન થયા તો રાગ દ્વેષથી રહીશ ન થા. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, લોકાલોકના જ્ઞાતા થયા, આત્માના જ્ઞાતા થયા, વિશ્વના જ્ઞાતા થયા અને ઓમ ધ્વનિ સહજપણે છૂટી, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવળ જ્ઞાન અને ઓમ ધ્વનિ હશે. એ ઓમ ધ્વનિને આચાર્ય પરમાત્મા અને ગંધર્વ પરમાત્મા આજે સાંભળી આત્મસાત કરી લિપિબદ્ધ કરી એટલે આગમની રચના થઈ. તો દેવ શાસ્ત્ર અને ગુરુ આવી ગયા ને, દેવ શાસ્ત્ર અને ગુરુ રચના કોને કરી? આગમની ગુરુએ. શું કર્યું? રચના કરી આગમની. અને કોની વાણી સાંભળી ને? તો કે આપ્તની વાણી સાંભળી. તો એ રીતે આગમની રચના થઈ. આગમ આટલા હજારો વર્ષો પછી આગમ આપણને પ્રાપ્ત થાય. આ કાળમાં ખરેખર આપ્તની વાણી સુરક્ષિત છે. આ આગમમાં તીર્થંકર પરમાત્મા કહેલી જે વાણી છે, સમય સાધ્ય અધિક પરમાગમો છે, જે ષટખંડાગમ છે, જે આપણે કહીએ ને કે પ્રથમ સૂતકન છે, દ્વિતીય સૂતકન છે, આજે આચાર્ય રચના કહી, એમાં મૂળ વાણી છે. ગુજરાતી કીધું ને પ્રવચન સાર, પ્રકૃષ્ટ વચન નો સાર, ઉત્કૃષ્ટ વચન, દિવ્ય ધ્વનિ, દિવ્ય ધ્વનિ નો સાર છે. આમાં તો દિવ્ય ધ્વનિ નો સાર સમજાય છે. તો એ એક ખરેખર જે આત્મા છે, અરે ઉત્કૃષ્ટ જે સુખરૂપી લક્ષ્મી છે, એનું નિદાન એટલે કે એ લક્ષ્મી પ્રાપ્ત કરવામાં એકમાત્ર ભગવાન આપ્ત નિમિત્ત છે. તેનો હે સુખાર્થી ભવ્ય તમે સદૈવ આશ્રય કરો. સમજાય છે? આપણે ગાઈએ છીએ ને આત્મા, શું ગાય છે? શુદ્ધાત્મ અરુ પંચ ગુરુ જગમે શરણો દોય. બે બે શરણ છે અહીંયાથી ને. આપની ઉપાસના કરો, સદૈવ આશ્રય લો. બહાર ઉપયોગ આવે તો માતાજી કહેતા ને કે શું કરો કે તારી સ્વભાવની ગાયકની આજુબાજુ ટહેલ મારજો, દેવ શાસ્ત્ર ગુરુની સાનિધ્યમાં રહેજે. સમજાય છે? શક આવશ્યકમાં રહેજે, સ્વાધ્યાયમાં રહેજે, બે ચાર કલાક સ્વાધ્યાય કરજે, જીવવાની કોઈને વાંચજે. અદભુત 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 વાતો, અદભુત ન્યાયો, અદભુત સ્વતંત્રતાની ઘોષણા ડંકાના ચોટે આચાર્ય દેવે કહી છે અને ગુરુદેવજી એનું પ્રતિપાદન કહ્યું. ગુરુદેવજીને આગમનો કેટલો આગ્રહ હતો. આગમનું સેવન ગાથા છે ને, સમય સાધી આગમનું સેવન, યુક્તિનો સૌથી પહેલા આગમનું સેવન, આગમ આગમનું સેવન, શાસ્ત્ર વાંચન, સ્વાધ્યાય, ચિંતન, મંથન, પછી જ્ઞાન અંદરમાં આપણે કહીએ ને કે જે ઉપાધિનો નિર્ણય કરવાનો સક્ષમ થશે, જેટલો સ્વાધ્યાય ગહન હશે, ચિંતન મંથન હશે, વસ્તુ સ્વરૂપ ને પકડવાની એક અંદર થી કળા આવડી જશે, તે જ્ઞાન નિરીક્ષણ થતું જશે. તો એ રીતે અહીંયા કહે છે. હવે આ ગાથા આપણે પૂરી કરીએ, બીજી ગાથા ચાલુ કરીએ. તે પરમ પુરુષ આપ્ત ભગવાન ને સુખાવી રાખી સત્પુરુષો ના વિચાર છે. સમ્યક દર્શન સત્પુરુષ નું હિત, એટલે ભવ્ય જીવો નું હિત તેમાં. સમજાય છે? પરમ પુરુષ આપ્ત ભગવાને સુખાવી રાખી સત્પુરુષો ના હિતાર છે, હિતના અર્થે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ઉત્તમ આરાધના રૂપ ધર્મ સુખ પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા છે, ઉદ્દેશ્યા છે. હવે તેમાં પ્રથમ સમ્યક દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા શ્રી આચાર્ય મહારાજ નીચેનું કાવ્ય કહે છે. હવે કે આપ કહે છે શું, આપણી માટે ઉપદેશ શું આપ્યો છે? તો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર પ્રકારની આરાધના કરવાનું કીધું. તું બને એટલી વિરાધનાથી બચ. સ્વરૂપની વિરાધના, બે શાસ્ત્ર ગુરુની વિરાધના, જીનવાણીની વિરાધના, વસ્તુ સ્વરૂપની વિરાધના, સમજાય છે? વિશ્વની વ્યવસ્થાની વિરાધના તારા કરતા ભાવથી નિરંતર નહીં કર. સમજાય છે? આરાધનામાં લાભ, આરાધનામાં લાભ એટલે કે અંદરમાં તારા સ્વરૂપને સમજવાની કોશિશ કર, સમજવાની અંદરમાં જિજ્ઞાસા કર, કૌતુહલ અંદરમાં જાગવું જોઈએ. એની માટે હવે ચાર પ્રકારની આરાધના કહે છે. કઈ કઈ આરાધના? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આરાધના. દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધના. તો દર્શન આરાધના કેવી રીતના કરશું? સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને દર્શન આરાધના કરશું. સમજાય છે? તો એ દર્શન આરાધના માટે સમ્યક દર્શનની પ્રાપ્તિનું સ્વરૂપ અહીંયા હવે આગળની ગાથાઓમાં બતાવે છે. તો હવે આપણે 10 નંબર ની જે ગાથા છે એ ગાથા આપણે પ્રારંભ કરીએ. આપણે આ 9 નંબરની ગાથામાં આખો ક્રમ જોયો આપની ઉપાસનાનો. મેં હમણાં પણ 3-4 વાર એ ક્રમ રિપીટ કર્યો. તમે ક્રમને લક્ષમાં લેજો અને આ ગાથાનું બહુ સરસ રહસ્ય છે એને સમજવાની કોશિશ આપણે બધા કરીએ. હવે 10 નંબરની જે ગાથા છે એ ગાથામાં હવે સમ્યક દર્શનનું સ્વરૂપ કહે છે. ઘણી બધી વાર આપણે સમ્યક દર્શનની ચર્ચા કરી છે. આપણે સોલ સાયન્સના ક્લાસના અંતર્ગત આપણે પૂર્વમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ પણ સમજ્યા હતા રત્નત્રયના ટોપિકના માધ્યમથી. તો આ ઘણું બધું રિપીટેશન પણ છે અને ઘણી બધી નવી વાતો પણ છે. અહીંયા જે 11 નંબરની ગાથાથી 10 નંબરની ગાથા આપણે લઈએ છીએ, 11 નંબરની ગાથાથી સમ્યક દર્શનના 10 પ્રકારથી ભેદ કીધા. સમજાય છે? તો 11 નંબરની ગાથા અને 12 નંબરની ગાથામાં, 13 નંબરની ગાથામાં, 14 નંબરની ગાથામાં, ખ્યાલ આવે છે? 14 નંબરની ગાથા સુધીની, એટલે કે 11, 12, 13 અને 14 આ ચાર ગાથામાં 10 પ્રકારના સમ્યક તો કીધા છે. સૌથી પહેલા આપણે 10 નંબરની ગાથામાં પણ સમ્યક દર્શનના અલગ અલગ પ્રકારે, બે પ્રકારે ભેદ, ત્રણ પ્રકારે ભેદ અને સમ્યક દ્રષ્ટિથી 25 દોષોથી રહી છે, 25 દોષના નામ અહીંયા કીધા. તો 10 નંબરની ગાથાનો જે આખો વિષય છે એ આપણે હમણાં લઈએ છીએ. મુખ્ય 3 પોઈન્ટ છે, 3 સબ ટોપિક છે. 10 નંબરની ગાથામાં સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે 3 સબ ટોપિક દ્વારા સમ્યક દર્શનનું સ્વરૂપ, સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ, સમ્યક દ્રષ્ટિ જીવનું સ્વરૂપ અને સમ્યક દર્શન ખરેખર કોને કહેવાય, એનું શું સ્વરૂપ છે એ અહીંયા સમજાય. સમજાય છે? આપણે બહુ સરળ ભાષામાં તત્વા સૂત્રમાં પણ આ વાત મને યાદ આવે છે, લીધી હતી. સમ્યક દર્શન કોને કહેવાય? તો શું કીધું છે એમાં તત્વા સૂત્રમાં કે આ આમ જ છે એવી પ્રતીતિ ભાવ, એનું નામ સમ્યક દર્શન. આમ જ છે, અન્યથા નથી. એક શબ્દ હતો, આમ જ છે અન્યથા નથી એવી પ્રતીતિ, એનું નામ સમ્યક દર્શન છે. કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની મોક્ષ માર્ગ એવો જે સૂત્ર તત્વા સૂત્રમાં છે, શરૂઆતમાં છે, પહેલું સૂત્ર છે, તો એ સૂત્રમાં વાત આવી હતી સમ્યક દર્શનની કે આમ જ છે અન્યતા નથી, એનું નામ સમ્યક દર્શન છે. અહીંયા પણ એની પરિભાષા સરસ આવતી છે. પહેલા આપણે 10 નંબરની જે ગાથા છે એનો હરિજીત પાઠ કર્યો, ટોટલ સ્વરૂપ સમ્યક દર્શન નું હવે સમજવાનું, થોડી ગાથાઓમાં સમ્યક દર્શન નું સ્વરૂપ સમજવાનું છે. સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક દર્શન ના કેટલા પ્રકાર છે, કેટલા ભેદ છે, કેવી રીતના ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન કરવાની વિધિ શું છે, રીત શું છે, સમ્યક દર્શન નું ફળ શું છે, સમ્યક દ્રષ્ટિ જીવ કેટલા દોષો થી રહી છે, કેટલા ગુણો થી સહિત છે, કેવું જીવન છે, કેવી સોચ છે, કેવી અંતરંગ પ્રગતિ છે, નિશ્ચય જીવન કેવું છે, વ્યવહાર જીવન કેવું છે, સર્વ પ્રકાર થી સમ્યક દર્શન નું સ્વરૂપ અહીંયા આવે. જો અહીંયા હવે એની વાત કરે છે, દ્વૈવિદ ત્રિવિધ દશવિધ હે મૂર્તા દોષ વિરહિત શ્રદ્ધાન સંવેગાદિ વિવર્ધિત ભવ હર શુદ્ધ કરે જ્યોતિનો જ્ઞાન. હા, સમ્યક દર્શન થયું તો જ્ઞાન પણ સમ્યક થઈ ગયું. જ્ઞાન ના જે બધા દોષ હતા ને, બધા દોષ નીકળી ગયા. નવવા સપ્ત તત્વ નિત્યાયક આરાધના પ્રથમ યહ જ્ઞાન. નવ અને સાત તત્વો ની શ્રદ્ધા નું નામ સમ્યક દર્શન છે. હા, અચલ મોક્ષ પદ ગામી ધીમત શિષ્યો કો પહેલા સોપાન. અચલ મોક્ષ પથ ગામી, અચલ પણ છે ને ગામી પણ છે, તેમાં 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 ગમન કરે છે. અચલ મોક્ષ પથ માં જે ગમન કરે, જે મોક્ષ પદ જે ચલાયમાન નથી થતો, ક્યારે બદલાતો નથી. ચોથા કાળમાં મોક્ષ પદ અલગ હશે. હવે કાળ બદલાઈ ગયો તો બધું ચેન્જ થાય કે નહીં? એવરીથિંગ ચેન્જ ઇઝ ટાઈમ, રાઈટ? સમજાય છે? તો ખાનપાન બદલાઈ ગયું, સમજાય છે? વિચાર ની ધારા બદલાઈ ગઈ, બહારના વ્યવહાર બદલાઈ ગયા, સમજાય છે? તો એ બધું બદલાઈ ગયું. તો એવી રીતના મોક્ષ પથ મોક્ષનો માર્ગ, એ પણ થોડો ચેન્જ તો થતો હશે ને? થોડુંક તો ચેન્જ કરવું પડે ને, એઝ એન્ડ વેન ટાઈમ પાસ. હવે એ ચોથો કાળ હતો ભાઈ, પંચમ કાળ છે, એમાં પણ નિંદા અવસર કીની છે, પડતો કાળ છે, ઉતરતો કાળ છે, છઠ્ઠા કાળ તરફ આપણે જઈ રહ્યા છે. તો થોડો તો મોક્ષ માર્ગ ફ્લેક્સિબલ થવો જોઈએ ને. અચલ અચલ મોક્ષ પથ ગામી ધીમત, આ સમજાય છે? અચલ મોક્ષ પથ ગામી બુદ્ધિમાન શિષ્યો કો પહેલા સોપાન. એનો અર્થ થાય છે કે ધીમત એટલે બુદ્ધિમાન, એવા શિષ્યો માટે, જીવો માટે, ભવ્ય જીવો માટે, નિકટ ભવ્ય જીવો માટે, કોઈ માટે, કોઈ પણ માટે મોક્ષ માર્ગ ક્યારે બદલાતો નથી. અને મોક્ષ માર્ગ નું પહેલું સોપાન છે સમ્યક દર્શન. છ દાડામાં પણ છે ને, મોક્ષ મહલતી પરથામસીલી યાવિન જ્ઞાન ચરિત્ર. આના વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યક નામ પામતું નથી. એટલે માટે સમ્યક દર્શન ને પહેલા મૂક્યું, પછી સમ્યક જ્ઞાન, ને પછી સમ્યક ચારિત્ર. આપણે વાત કરીએ ઉગ્ર ચારિત્ર, સમજાય છે? જે ઉગ્ર લીનતા, સ્થિરતા આત્માની, એ આગળ 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 વધે છે જયારે જીવ ત્યારે આવે છે. એટલે સૌથી પહેલા તો જ્ઞાન અને શ્રદ્ધાનું સ્વરૂપ આપણે સમજવું, તેમાં પહેલા શ્રદ્ધાનું સ્વરૂપ સમજાય છે. હવે જો આપણે એનો અર્થ વાંચીએ, દસ નંબર ની જે ગાથા છે બહુ સરસ છે. આની પણ ટીકા થોડી મોટી છે, પણ આપણે એને એક બે ટર્મ માં આપણે પૂરી કરશે. જે તું કહે છે અહીંયા, વિપરીત અભિપ્રાય રહિત સમ્યક દર્શન ની પરિભાષા છે. જો વિપરીત અભિપ્રાય રહિત, ખોટો અભિપ્રાય એટલે માન્યતા, બહુ સરસ પરિભાષા છે. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદવું તે સમ્યક દર્શન છે. સદવું એટલે સાધવું, સમજાય છે? સદવું એટલે સાધવું, એની સાધના કરવી, વિશ્વાસ કરવો, પ્રતિજ્ઞા કરવી, નિર્ણય કરવો, શ્રદ્ધાન કરવું, રુચિ કરવી, એનું નામ છે સમ્યક દર્શન. વિપરીત અભિપ્રાય રહીત આત્માનું સ્વરૂપ સદવું એટલે અંદરમાં નિર્ણયમાં લેવો, વિશ્વાસ કરવો, સાધના કરવી, આરાધના કરવી, સમજાય છે? પ્રતિજ્ઞા કરવી, એનું નામ છે સમ્યક દર્શન. યાદ રહેશે બધાના પહેલો પોઈન્ટ છે વિપરીત અભિપ્રાય. નિરંતર જે વિપરીત અભિપ્રાય છે કે મેં હાથ ઉપર કર્યો, મેં નીચે કર્યો, મેં કમાયું, મેં લખ્યું, હું બોલ્યો, હું આવ્યો, હું ઉઠ્યો, હું બેઠો, હું નો હોતો નો થાત, આવી જે પર પદાર્થો, સંયોગો, શરીર, દૂરવર્તી, નિકટવર્તી જે પણ સંયોગ અને એના લક્ષી થવા વાળા રાજાધી ભાવ જે છે, એ મારા છે એવું માનવું એ વિપરીત અભિપ્રાય. એનો કરતા ધરતા છે એવું મન ને વિપરીત અભિપ્રાય. એમાં એકત્વ કરવું એવું મન એમાં એકત્વ કરવું એનું નામ વિપરીત અભિપ્રાય. જે તું છે જ નહીં, જે તારું સ્વરૂપ જ નથી, એને તારું માનવું, એનો કરતા માનવો, એનો સ્વામી માનવો, એના બળ પર મહાન માનવું, એને જોઈને દીનતા હીનતા પામરતા લાવવું, પોતાને મોટો માનવો, નાનો માનવો, ગરીબ માનવો, પૈસા વાળો માનવો, ધન વાળો માનવો, ઘર વાળો માનવો, કેટલા વાળા ઉભા કરશે આ વિપરીત અભિપ્રાય નો, કેટલા વાળા ઉભા કરશે અને આ વિપરીત અભિપ્રાય નો કેટલા ભાવ ઉભા કરશે, કેટલા પરાવર્તન ઉભા કરશે, કેટલા કાળ સુધી ચાર ગતિમાં રખડતો રહેશે એનો વિચાર તો કરો. એટલે અંતે વાત તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની સાધના, આરાધના, પ્રાપ્તિની આવશે. અને જેના લક્ષી ઉત્પન્ન થવાનું છે સમ્યક દર્શન, એવા ભગવાન આત્માની વાત આવશે. આખા જિનાગમ નો દ્વાદશાંગનો જે સાર છે, સાર શું છે કે બધે થી લક્ષ ખોલીને તું તારા આત્માનું સદ્ધાન કર, તું વિશ્વાસ કર, તું વિપરીત અભિપ્રાય નો ત્યાગ કર. અનંત દુઃખ નું કારણ છે તને નિગોદ અને નરક માં પહોંચાડવા વાળો આ વિપરીત અભિપ્રાય છે. તને શું લાગે છે? હસતા હસતા બાંધેલા કર્મો રડતા રડતા પણ નહીં છૂટે ભાઈ, તો વિપરીત અભિપ્રાય નો નાશ કરવો અને આત્માનું સ્વરૂપ અંદર માં જેવું છે એવું, જેમ છે આમ જ છે, અન્યથા નથી. સમ્યક દ્રષ્ટિ જીવ, હું જાય છે છું, અન્યથા નથી, હું અજીવ નથી, હું આશ્રવ નથી, હું બંધ નથી, પુણ્ય નથી, પાપ નથી, હું એનો કરતા નથી, ધરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી, હું કૃતકારી અનુમોદના કરવા વાળો નથી, હું રાગ ભાવ કરવા વાળો નથી, બોલવા વાળો નથી, બોલવાના ભાવ કરવા વાળો નથી, હું બધા થી રહી જયારે ભાવ છું. કરો અંદર માં પ્રતિતિ કરો, આ બધા ભાવો આવશે, એના કાળ ક્રમે આ બધા ભાવો આવશે. જળનું કણમન થશે, ઉદય બદલાશે, સંયોગ વિયોગ થશે, બધું થશે. પરંતુ આ હું નથી, આ હું નથી, આ હું નથી, આમ જ છે એવો અંદર માં નિર્ણય કરવો, અન્યથા નથી. હું જીવ જ છું, નવ તત્વો માં છુપાયેલી આત્મ જ્યોતિ, હું અપ્રભાવિત જાય ભાવ છું, હું નિર્ભેક્ષ તત્વ છું, હું પરિપૂર્ણ છું, હું મારામાં અનંત ગુણ શક્તિ સામર્થ્ય લઈને બેઠો છું, મારામાં કોઈ કમી ખમી નથી, મારામાં અભિરાજ નથી, મારો જન્મ નથી, મારું મરણ નથી, હું અવિનાશી અનંતકાર રહેવા વાળો અનાદિ અનંત તત્વ છું, અસ્તિત્વવાદી અનંત ગુણ ધારક છું, જીવત્વ શક્તિ આદિ અનંત શક્તિઓનો ધારક છું, નિત્ય અનિત્ય આદિ અનંત ધર્મનો ધારક છું, જ્ઞાન દર્શન સુખ ચારિત્ર આદિ અનંત ગુણોનો ધારક છું, એવો અપ્રભાવિત વિજ્ઞાન ઘન એવો હું નિશ્ચલ નિરપેક્ષ પરમ પારમિક ભાવ સ્વરૂપ ભગવાન આત્મા છું, એવી અંદર માં પ્રતીતિ કરવી, એનું નામ છે વિપરીત અભિપ્રાય નો ત્યાગ. ખ્યાલ આવે છે? જેસુ કે છે એ સમ્યક દર્શન બે પ્રકારે ભગવાન જીને ઉપદેશ્યું છે. ભગવાન કે છે, ભગવાને ઉપદેશ્યું કીધું છે. હવે ચલો, હવે તમે નોટ બનાવતા હો છો, જે સાંભળતા શાંતિથી સાંભળજો. અગર તમે નોટ બનાવો છો તો સમ્યક દર્શન ના અલગ અલગ પ્રકાર અને ભેદ આવશે. આ પહેલો જે ભેદ છે બહુ પ્રચલિત છે, બધાને ખ્યાલ, કદાચ કોઈ નવા હોય, સોલ સાયન્સ માં કોઈ નવા યંગસ્ટર હોય તો એ લોકો માટે કદાચ વિષય નવો છે, આપણે લઈએ છીએ. તો બે પ્રકારે, અને આમાં શું આવશે? ઉત્પત્તિની અપેક્ષા, સમજાય છે? યા તો એમ લખો ઉપદેશની અપેક્ષા, ઉપદેશ ઉત્પત્તિ નહીં, ઉપદેશ, ઉપદેશની અપેક્ષા. સમ્યક દર્શનના બે ભેદ કીધા, પહેલા બે ભેદ, બે કેસે, ત્રણ કેસે, 25 દોષ થી રહીત સમ્યક દર્શન કેસે, 25 ની સંખ્યા આવશે, પછી 10 પ્રકારના સમ્યક્ત આવશે, સમજાય છે? તો અલગ અલગ નાના 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 વિષય આવશે. તો આપણે આજે પહેલો વિષય કરીએ છીએ. જો શું આપણી પાસે બે પાંચ મને છે, જો શું કે છે કે ઉપદેશ, આ પહેલો ભેદ છે ઉપદેશની અપેક્ષા. નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું કર્મની અપેક્ષા, સમ્યક દર્શનના ભેદ. પછી દોષની અપેક્ષા, તેનાથી દોષથી કયા કયા દોષથી રહીત છે સમ્યક દર્શન, એ દોષની વાત કરો. તો હમણાં તો ત્રણ નંબર યાદ રાખો, 2, 3 અને 25 ને પછી 10, 2, 3, 25 અને 10, બરાબર છે? તો 10 પ્રકારના સમ્યક્ત, 25 પ્રકારના દોષોથી રહીત સમ્યક્ત, 2 પ્રકાર અને 3 પ્રકારના સમ્યક્ત. તો પહેલા છે ઉપદેશની અપેક્ષાએ સમ્યક્ત. તો શું કે છે? એક ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત, બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગ જ અર્થાત સ્વાભાવિક સમ્યક દર્શન. સમજાય છે? એટલે શું કીધું, પહેલો પ્રકાર એટલે પહેલા જે બે ભેદ છે એમાં નિસર્ગત અને અધિગમ. ઇફ યુ આર નોટ ફેમિલિયર વિથ અ વર્ડ, લિસન કેરફુલી, યુ વિલ બી ફેમિલિયર આફ્ટર લિસનિંગ વન ઓર ટુ ટાઈમ્સ. નિસર્ગજ અને અધિગમજ, નિસર્ગજ નેચરલ, સમજાય છે, સ્વાભાવિક. એટલે આ ભાવમાં, પ્રેઝન્ટ ભાવની વાત છે કે જે ભાવમાં સમ્યક દર્શન થયું, જે ભાવમાં સમ્યક દર્શન થયું એ ભાવમાં આખા ભાવ દરમિયાન સાક્ષાત સામે કોઈ જ્ઞાની ધર્માત્મા ગુરુનો ઉપદેશ સામે સાક્ષાત પ્રાપ્ત ન થયો. આ ભાવમાં પ્રાપ્ત નથી થયો, પૂર્વના ભાવમાં પ્રાપ્ત થયો હતો. સમજાય કે પૂર્વના ભાવમાં વેચના મળી હતી, પણ આ ભાવમાં સાક્ષાત જ્ઞાનની વેચના નથી મળી. પૂર્વના ભાવના સંસ્કાર દ્વારા અને આ ભાવમાં સ્વાધ્યાય કરીને જ્ઞાની ગુરુની વેચના નથી મળી. સમજાય છે સાક્ષાત, પણ જીનવાણી છે, શાસ્ત્રો છે, એનું વાંચન છે, ખ્યાલ આવે છે? તો એ વાંચીને અંદરમાં નિર્ણય કરીને, સાત તત્વનો અંદરમાં નિર્ણય કરીને, છ દ્રવ્યની સ્વતંત્રતાનો નિર્ણય કરીને, સ્વપરની વચ્ચે ભેદ વિજ્ઞાન કરીને, હું સ્વતત્વ છું, હું આત્મતત્વ છું, જાયક છું, અકર્તા જાતા છું, એવો અંદરમાં નિર્ણય કરીને સમ્યક દર્શન કરે તો એનું નામ છે સ્વાભાવિક નિસર્ગજ. સમય એની ઉત્પત્તિ થઈ ને કેવી રીતના થઈ? તો કે સાક્ષાત ગુરુના ઉપદેશ વગર. એ ભાવમાં, પ્રેઝન્ટ ભાવમાં નથી મળી દેશના. જેવી રીતના નરકમાં ત્રણ નરક સુધી, નીચે નીચે ત્રીજી નરક સુધી દેશના આપવા માટે, ઉપદેશ આપવા માટે સ્વર્ગમાંથી દેવો જાય છે. સમજાય છે? ત્રીજી નરકથી નીચે પછી દેવો નથી જઈ શકતા. ઉપદેશ ઇઝ નોટ પોસિબલ આફ્ટર થર્ડ નરક. તો ત્રીજી નરકથી નીચે ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નરકમાં જે સમ્યક દર્શનની ઉત્પત્તિ ત્યાં જઈને થાય છે, તો એ છે કયું? નિસર્ગત સમ્યક દર્શન. નિસર્ગત સમ્યક દર્શન નેચરલ, પોતાની મેળે, પોતાના પુરુષાર્થ વડે. ખરેખર તો અધિગમત પણ ખરેખર નિસર્ગત છે, કારણ કે ઉપદેશ મળ્યો પછી પણ કાર્ય તો પોતે પોતાના ઉપાદાનથી ને પોતાના પુરુષાર્થથી કરવાનો છે. તો જસ્ટ નિમિત્ત ઉપદેશ છે અને એ ભાવમાં મળે છે, તો એ અધિગમત છે. હવે જો આપણે વાંચી લઈએ પછી પૂરું કરીએ. તો શું કીધું કે બાહ્ય નિમિત્ત, બાહ્ય નિમિત્ત વિના, ઉપદેશાદી બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય છે જે સમ્યક દર્શન, એને નિસર્ગત સ્વાભાવિક સમ્યક દર્શન થાય. અને બીજું, ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત પૂર્વક પ્રગટ, એટલે નિમિત્ત પૂર્વક જે પ્રગટ થાય છે તેને અધિગમત અર્થાત નૈમિત્તિક સમ્યક દર્શન કહે છે. નૈમિત્તિક યાદ મળે તો કાંઈ નહીં, નૈમિત્તિક એટલે નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક. નિમિત્ત કોણ? તો કે સાક્ષાત એ ભાવમાં, જે ભાવમાં સમ્યક દર્શન થયું, એ ભાવમાં સાક્ષાત સામે કોઈ સાક્ષાત પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્મા, એ મુનિરાજ કે પછી તીર્થંકર પરમાત્મા, બધા જ લઈ લેવા, ચોથા વર્ષથી તેરમા વર્ષસ્થાન સુધીના બધા જ સાધક જીવો, સાધ્ય જીવો, મુનિરાજો, સમ્યક દ્રષ્ટિ શ્રાવક, સમજ્યા? પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોવા જોઈએ. એ જીવનો ઉપદેશ પ્રાપ્ત થાય અને અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એ સમ્યક દર્શનને શું કહેવાય છે? અધિગમન. અધિગમ એટલે જ્ઞાન, અધિગમ એટલે ગુરુના જ્ઞાન વડે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તો એવા સમ્યક દર્શનને અધિગમન સમ્યક દર્શન કહે છે. અને હવે પછી સમ્યક શ્રદ્ધા ત્રણ પ્રકારે કહ્યું છે, તે ત્રણ પ્રકારના સમ્યક દર્શનની વાત આપણે એક્સપ્લેન કરશું. 25 પ્રકારના દોષોની આખી વાત આવી છે, એની વાત આપણે કરશું. અને પછીની ભાષામાં 10 પ્રકારના સમ્યકોની વાત આવી છે, એની વાત આપણે કરશું. તો ઔક્ષમિક, શાયોક્ષમિક અને શાયિક થોડીક આ વાત આપણે કરીને આગળ આપણે વધશું. આજે આપણે 10 નંબરની ગાથા પ્રારંભ કરી, 9 નંબરની જે અડધી બાકી હતી રીડિંગ વાળી, 9 નંબરની ગાથા આપણે પૂરી કરી, આખો ક્રમ આપણે જોયો, આપની ઉપાસનાની પ્રેરણા આવી હતી, અને હવે આપે જે ચાર આરાધના કીધી છે, યાદ રાખજો, સમ્યક દર્શન આરાધના, સમ્યક જ્ઞાન આરાધના, સમ્યક ચારિત્ર આરાધના અને તપ આરાધના, સમ્યક તપ આરાધના. એ તપ આરાધના ની આપણે ચર્ચા ચાલુ કરી છે. હવે વિચારી લો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ની આરાધના આપણે કરી રહ્યા છે કે પ્રતિ સમય આપણે વિરાધના કરી રહ્યા છે, શું કરી રહ્યા છે એનો વિચાર કરીએ અને આરાધનામાં આપણે લાગીએ એવી મંગલ ભાવના સાથે અમારી વાત પૂરી કરું છું. વિશેષ ચર્ચા આપણે 3 પ્રકારના સમ્યક કરી નેક્સ્ટ ટાઈમ કરશું. વિજ્ઞવાની ભારતી સોહે જપો વિનરે જો તેરી ચરણાગ્રહે સો કાવે સુખ ચેન જિનવાણી કે જ્ઞાન કે સુજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દેશ હુદો. અને કાનમેન સુબોધિની દ્વાદશાની પરમકારી જીવાણી ભાવતનો જય હો. આ મક્તોના અનંતકારી કાનગુરુ દેવનો જય હો. ધન્યતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન સ્વામી ભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર બધાને.